તારીખ 4/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 88
વ્યક્ત શુદ્ધ ચેતના રૂપ પ્રગટ આનંદ ગુણ રૂપ એવા વ્યક્ત પરમાત્મા તેમની પૂજા સેવા અને તેમના પ્રત્યે મનથી પરિપૂર્ણ પ્રીતિ જેઓ આત્મસ્વરૂપ પ્રગટ વ્યક્ત થઈ ગયું છે અનંત ગુણના તેમના સંબંધિત બાહ્ય પ્રભાવના જગતના જીવો જે એવા પરમાત્મા અનંતગુણ રૂપ પરમાત્મા અજાણ છે એવા જીવોની ભક્તિ થાય છે તે પ્રવૃત્તિ પ્રભાવના કહેવામાં બાહ્ય બાહ્ય પ્રભાવના પ્રશ્નો વિચાર માટે તો અનેક બીજા અજાણ જીવોને પણ તે બાજુ ભરવાની કાંઈ બીજા રાગી જીવોને આ પ્રકારના રાગથી અંદરનું કોઈ રહસ્ય જાણવા મળે એવો અંદર હેતુ વિભાગમાંથી અંદર અવજ્ઞા કરવાનું આ જીવન સંસ્કાર તમામ પ્રકારના દુરાચારથી પોતાના પ્રાણથી પણ વધારે વલ્લભ જાણે એવા કાર્યોમાં પોતાના પ્રાણને અધિક જાણે પોતાના શરીર સગવડ અનુકૂળતાઓની વિશેષતા આપે પ્રાધાન્ય આપે અને દેવ ભક્તિને ગૌણ કરે એવું ન કરે એવો પ્રસંગ પડે તો પ્રાણ જાય એટલું સાહસ કરે આનંદ मेंबर करे, लॉर्ड करे, मध्यस्थनो लॉर्ड करे, तो इन्हें विपरीत पक्ष अंदर मान रहा है, तो पक्ष में छुपावा प्रयास करे। विपरीत पक्ष में प्रगट है, વિશેષ કરે કેમ કે ઠગાઈ માં તમારી વધારે હોય, આ પાણી પીવડાવે તો આઈસ્ક્રીમ ખવડાવે પોસાય પાસે મર્યાદા રાખે છે, તો એ રીતે ખોટું કાર્ય કરે છે અને સાચા કાર્યને હાનિ પહોંચાડે છે। પ્રશસ્ત દ્વેષ છે પણ એ પણ રાગની ભૂમિકામાં, જો પ્રશસ્ત રાગ આવે તો પ્રશસ્ત દ્વેષ આવ્યા વિના જોઈએ ને, એવા કાળમાં પ્રશસ્ત દ્વેષ આવતો નથી, એનો પ્રશસ્ત રાગ પણ જૂઠો છે, સાચો પ્રશસ્ત રાગ ખોટો છે, સાચો રાગ નથી તો ગુરુ ઉપર, ગુરુ ઉપર શાસ્ત્ર તમે રાગ દ્વેષ ચોર ને હસી ની સજા
પરિગ્રહ ઉપર છે
એ તો આત્મા છે ને, એ આત્મા છે, એ તો આત્મા છે, આત્મા તરીકે જોવે છે, એના દોષ ભાવનો નિષેધ કરે છે. એમ કહેતા ગરીબ પ્રભુ તો આ શું કરે છે એમ કે વિવાજીના નીચી કુટીના પરિણામ જોવે તો ગરીબ પ્રભુ તો આ શું કરે છે તમારા સાથે, કેટલું ગજી દુઃખી થવું છે ભગવાન, તારે કેટલું ગજી દુઃખી થવું છે, મનોવચન કાયા અને ધન એ અર્પણતા છે. ભક્તિના નિમિત્તે લગાવે એટલું જ નહીં, પોતાના પ્રાણથી પણ વધારે મતલબ જાણે, પોતાના પ્રાણની હોડ મૂકે ત્યાં સુધી અર્પણતા હોય એમ કહેવું. પ્રાણને તો દુઃખનું જાણે, આ પ્રાણ છે તો દુઃખનું નિમિત્ત છે, એ કઈ સુખનું નિમિત્ત નથી. એને અનંત સુખનું કારણ જાણે, દેવ ગુરુ શાસ્ત્ર ને અનંત સુખનું કારણ જાણે, શુદ્ધ સ્વરૂપ જાણે. ભક્તિ કરે એ તો આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, દેવ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ સ્વરૂપ જાણીને ભક્તિ કરે. પોતે શુદ્ધ સ્વરૂપ નો અભિલાષી, તેથી તેમની ભક્તિ. શા માટે ભક્તિ કરે છે? પોતે પણ એવો થવા ચાહે છે, પોતે પણ એવો થવા માગે છે, શુદ્ધ સ્વરૂપનો અભિલાષી, તેથી તેમની ભક્તિ રુચિ શ્રદ્ધા અને પ્રતીતિથી કરે. કંટાળો લાગીને રુચિથી કરે, શ્રદ્ધાથી કરે, પ્રતીતિથી કરે, એ દેવ ભક્તિ મળશે ત્યાં સુધી. સ્વરૂપો છે તો એને એ પ્રકાર આવ્યા વિના શાસ્ત્ર ની ભક્તિ કરે, બીજું શાસ્ત્ર છે, અનુભવ નો ગ્રંથ છે, છતાં વ્યવહાર ની વાત વચમાં લીધી છે ને, બોલ સાધે સાધક ના, એટલે વ્યવહાર ચોખ્ખો કરે છે. આવો વ્યવહાર હોય, વ્યવહારમાં ઉભો છે તો એનો વ્યવહાર કેવો હોય? રાગમાં ઉભો છે વ્યવહારમાં, એટલે હજી વિતરાગ થયો નથી ને, રાગમાં ઉભો છે તો એની સ્થિતિ કેવી હોય એ સ્પષ્ટ કર્યું કે પોતાનું સ્વરૂપ શાસ્ત્ર થી પામે છે. શાસ્ત્ર નિમિત્ત થાય છે સ્વરૂપ સમજવા માટે, શાસ્ત્ર નિમિત્ત થાય છે. પોતાનું સ્વરૂપ શાસ્ત્ર થી પામે છે, સંસાર દુઃખ ની હાનિ સ્વરૂપ ભાવના થી થાય છે તે પામે છે. શાસ્ત્ર વાંચીને સ્વરૂપ પ્રાપ્તિ ની ભાવના અને સંસાર મટાડવાની એને ભાવના થાય છે. શાસ્ત્ર માં એવી વાત છે, શાસ્ત્ર એટલે સ્વાનુભવી પુરુષોએ સ્વાનુભવની જેમાં અનુભવમાં કલમ બોલીને લખેલી વાત, એને શાસ્ત્ર કહેવામાં આવે. અનુભવ થી અનુભવની વાત અનુભવીઓએ કરી તેનું નામ શાસ્ત્ર. અથવા જેને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં પુરુષાર્થની ભીંસ ગઈ, અંતર્મુખ, જેને પુરુષાર્થ નો જોર ચાલ્યું અને અનુભવ કર્યો, તે જોરમાં જતા જતા વાણીનો પણ યોગ થઈ ગયો અને વાણી નીકળી ગઈ, એનું નામ શાસ્ત્ર છે. એ આત્મા ઉપરની ભીંસમાંથી નીકળેલા વચનો છે, એટલે એમાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના થાય છે. અને સ્વપર વિવેક ગ્રંથોથી પ્રગટે પોતે કોણ, પોતા સિવાયનું પર કોણ, એવો સ્વ પરની ભિન્નતાનો વિવેક ગ્રંથોથી શાસ્ત્રોથી પ્રગટે મોક્ષ માર્ગ મોક્ષ સ્વરૂપ વાણીથી સમજાય છે, મોક્ષ માર્ગ પણ વચનથી સમજાય છે, મોક્ષનું સ્વરૂપ પણ વચનથી સમજાય છે, માટે શાસ્ત્ર ભક્તિ કહી છે. સર્વજ્ઞદેવના મુખેથી વાણી નીકળી તે પણ શાસ્ત્ર છે. મોક્ષ માર્ગે ગણધરથી માંડીને સમ્યક દ્રષ્ટિથી માંડીને ગણધર પર્યંતના સાધક સાધક આત્માઓને સાધતા સાધતા જે વાણી નીકળે તે પણ શાસ્ત્ર છે. એ બોલે તે પણ શાસ્ત્ર છે, અને લખે તે પણ શાસ્ત્ર છે. બે પ્રકારે છે, બોલે એ પણ શાસ્ત્ર છે અને લખે એ પણ શાસ્ત્ર છે. દૃષ્ટિ પ્રકાશના ત્રીજા ભાગને શાસ્ત્ર થયું. પાછળથી 5 વર્ષ પછી છૂટું કે મુંબઈ આવતી વાત કરી 2023 સાલમાં પ્રકાશન કર્યું. એના ભાષાની શૈલી અને દ્રષ્ટિ પ્રધાનતા હતી, વ્યવહારના વિષયની અત્યંત ગૌણતા ભાષામાં હતી. ઉડાપો થઈ ગયો. 5 વર્ષ સુધી કોક કોકને જોઈ જોઈને આવ્યા. 500 પુસ્તક અપાણા. 5 વર્ષમાં 500 પુસ્તક આપ્યા. મને વિકલ્પ થયો હશે, આપણને કઈ ખબર નહીં શું થયું. પડ્યા છે, ક્યાં પડ્યા છે? ભાવનગર ગયા છે, ઘરે પડ્યા છે. 5 વર્ષ કેટલો વખત થયું? 5 વર્ષ થયા. આના હવે તો પીડા પડે છે. શાસ્ત્ર છે તો અસાત ના થઈ જાય એમ કહ્યું. શાસ્ત્ર છે અસાત ના થાય. આપો હવે પૈસા આપો. 5 વર્ષમાં તો હું ઘર બેઠી અસાધારણ દ્રષ્ટિ પ્રધાન કથની છે, અને દ્રષ્ટિનું જોર એની સાથે, જ્ઞાનનું જોર એની સાથે, બધા ગુણોનું વર્ણન આત્મા બાજુ જાય એ તો અંદર એને કહેવાની પદ્ધતિ કેવી હોય એની અંદર પ્રસિદ્ધ થાય છે. સ્વરૂપની રુચિ વાળાને, અંતર્મુખ થવા વાળાને તો એ ઉપકારી લાગે છે, મીઠું લાગે છે. તરત નથી લાગતું પણ મીઠું લાગે છે. મોક્ષ માર્ગ અને મોક્ષ સ્વરૂપ વાણીથી સમજાય છે, માટે શાસ્ત્ર ભક્તિ કહી છે. એથી શાસ્ત્રની પણ ભક્તિ કહી છે. નેત્ર વાણી તો જળ છે, દેવ છે, દેવ ગુરુ અને શાસ્ત્ર. એમાં દેવ ને ગુરુ તો ચૈતન્ય પદાર્થ છે, વાણીમાં તો અચેતન પણ છે. તો વાણી અચેતન હોવા છતાં એને પૂછી પણ શા માટે? રાજમલજી આ પ્રશ્ન ઉઠાવ બીજા પ્રશ્નમાં કે એને પણ વ્યવહારે પૂજ્યપણું ઘટે છે, એને પણ વ્યવહારે પૂજ્યપણું ઘટે છે. આમ બનતું નથી. એક મહાપુરુષ સત્પુરુષ તો એના કુટુંબ પરિવારના સભ્યો પ્રત્યે પણ લોકો આદર રાખે છે. એ તો ભિન્ન આત્માઓ છે, ભિન્ન યોગ્યતા ધરાવનારા હોય છે. જેવી પુરુષની યોગ્યતા હોય છતાં એટલો મહિમા તો એનો મહિમા કેટલો? જો ધૂળનો મહિમા આટલો તો એનો મહિમા કેટલો? ગુરુદેવનો ઉપકાર થયો. ગુરુદેવના નિમિત્તે અહીંયા પાયમા. ખ્યાલ આવ્યો કે અનંતકાળમાં પાયમો નથી ને અહીંયા પાયમો છો, એવો ખ્યાલ આવ્યો. ઠીક, જાતિ સ્મરણ જ્ઞાન વિના શ્રુત જ્ઞાનમાં અનંતકાળનો ખ્યાલ આવ્યો. જાતિ સ્મરણમાં તો ભવ બે ભવ ચાર ભવ પાંચ ભવ કે કેટલા ભવ અંદાજ થાય, અને તે પણ કેટલું વ્યાજ આવે ને કેટલું વ્યાજ નો આવે, કે બધું યાદ આવે એવું બને અંદાજ પાંગળી છે. અનંત કાળ સુધી પહોંચી ગયા છે. અનંત કાળમાં કઈ પણ નથી એવું કાયમ છે. પ્રેમ વર્ગે છે કે પ્રગતિ ગયા પછી ભાગ્યે જ કોઈ દિવસ એવો પસાર થાય છે કે જેમાં ત્યાંની સ્મૃતિ આવતી નથી. અને હજી તો એ સમગ્રની દૂર માટે પણ તડપવું પડે એવી પરિસ્થિતિ પત્ર મળે છે. જ્ઞાન દેખા થયા પછી આટલો ભાગ સમાધાન કરવાને માટે આ અર્થ કર્યો કે વાણી સર્વજ્ઞ સ્વરૂપ અનુસારી છે એવું માયા વિના પણ ચાલે નહીં. ભગવાનની વાણી તો સર્વની સ્થિતિને અનુસરીને નીકળી છે, પણ જેના હૃદયમાં શ્રદ્ધામાં સર્વજ્ઞ સ્વભાવ પરમાત્મા બિરાજમાન છે એની વાણી પણ સર્વજ્ઞ સ્વભાવ અનુસારી છે. વાણી સર્વજ્ઞ સ્વરૂપ અનુસારી છે એવું મહિના વિના પણ ચાલે નહીં. એનું બેકિંગ શું છે? ક્યાંથી ઉભી થઈ? એવું માયા વિના પણ ચાલે નહીં. વાણી તો અચેતન છે, તેને સાંભળતા જીવાદી પદાર્થનું સ્વરૂપ જ્ઞાન જે પ્રકારે ઉપજે છે તે જ પ્રકારે જાણવું કે વાણીનું પૂજ્યપણ પણ છે. ગંભીર વાત કહી છે. જો તને સર્વજ્ઞની અથવા વિતરાગની વાણી અથવા શાસ્ત્ર અથવા જ્ઞાનીનું વચન જીવાદી પદાર્થનું સ્વરૂપ જ્ઞાન કરવા માટે નિમિત્તભૂત થાય એવો કોઈ પ્રકાર ઉપજે, એવો કોઈ નિમિત્ત નૈમિત્તિક પ્રકાર ઉપજે તો જે પ્રકારે ઉપજે તે જ પ્રકારે જાણવું, ઓગે ઓગે ની તે જ પ્રકારે જાણવું કે વાણીનું પૂજ્યપણ પણ છે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થતા તને જ્ઞાન થશે કે આ વાણી પણ પૂજ્ય છે. સમય સાધની સ્તુતિ કરવા ભગવાનના વચનો માટે પંડિત જે ભાવના બનાવું પત્ર કુંડન સોનાના પાના લખીને રત્નોના અક્ષરથી આ વાણી લખો તો પણ એનો કઈ મહિમા થાય નહીં. એ પ્રકારે વાણીનું પૂજ્યપણ પણ છે. એ રીતે ત્યાં બહુ રહસ્યવાળી વાત લીધી છે. એવું ગોળ ગોળ લખ્યું છે કેમ કે વાણી વચન ગોચર નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે ભજે છે જે વાણી એને નિમિત્ત પડે છે સ્વરૂપ જ્ઞાન થવાનું કે આ નાયક છે, આત્મા છે, આત્મા નાયક છે એમ જે નિમિત્ત પડે છે એટલી વાણી કરે અંદર ભાગ જાય બાજુ આમ સીધો મરણ જાય છે તો એને વાણીની કિંમત ત્યાં સમજાય છે. શાસ્ત્ર તો ઘણા વાંચ્યા હતા, સુગાંધી નવ દિગંબર હતા, શાસ્ત્રો વાંચ્યા, પંડિતો રહેતા સમજવા માટે ગુરુદેવની વાણી નિમિત્ત પડી. જયારે પ્રત્યક્ષ સાંભળવા આવ્યા ત્યારે ગુરુદેવની વાણી નિમિત્ત પડી, એને કેટલું પૂજ્ય પણ વાયું છે. મોટો શેઠિયો હોય, એટલો વેપાર કરાવતો હોય, લાખો કરોડો રૂપિયા કમાવી દેતો હોય, ઘર ભરી દેતો હોય એમ કહેવાય, પણ પછી એનો નોકર આવે તો હાથ લખે નહીં, પટાવળો આવે કઈ સંદેશો લે, માણસ મોકલ્યો છે, આપનું કામ છે તમારા તમારું રૂપિયા માણસને આ સંદેશો આપવા મોકલ્યો છે. 200-500 માઇલથી માણસ આવતો હોય, ઠેઠિયાને હાચવે એવી રીતે માણાને હાચવે, હાચવે છે નથી હાચવો વિક્યાશે જ છે. હવે એને ખબર છે આ રિપોર્ટ આ કરશે મારો, જો તો મારી કેટલી ખાતરી બરદાસ્ત કરી, આગતા સ્વાગતા કેટલી કરી, આપણે ગુજરાતી વાર્તા અહીંથી કિંમત થવાની છે. પ્રયોજન છે ત્યાં એને કેટલું બધું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખ્યાલ રહે છે. અહીંયા જો એ પ્રમાણે વાણી પ્રત્યે પણ એની ભક્તિ આવતી નથી તો એને એ કહેનારાના પ્રત્યે ભક્તિ આવે છે એ વાત પણ શીખતાથી. જો અહીંયા વાણીનો અનાદર કરે છે એ પણ શાસ્ત્રનો અનાદર કરે છે, પછી દરેક દ્રષ્ટિ પ્રકાશ હોય કે એક્સ વાય ઝેડ ગમતી એના કહેનારનો અનાદર કરે છે, એ સર્વ સાધકનો અને સર્વ સર્વજ્ઞનો પણ અનાદર કરે છે. એવી વાત છે, અનંતા સાધકો, અનંતા મુનિઓ, અનંતા સર્વજ્ઞો, અનંતા સિદ્ધો, એ બધાનો અનાદર એમાં આવી જાય. બહુ મોટો અપરાધ છે. તીવ્ર કસાય છે, ભાન ભૂલાઈ જાય ત્યારે પછી અપરાધ ની પણ સીમા રહેતી નથી. એ વાણીનો વિષય લીધો છે. પછી ગુરુ ગુરુ મોક્ષ માર્ગ ને ઉપદેશે છે. ગુરુ છે એ મોક્ષ માર્ગ ના ઉપદેશક છે, ઉપદેશ દાતા છે. ખરેખર એ ઉપદેશ આપે છે એની ઉપદેશ દ્વારા એને આત્મા આપે છે. એ સમજી લીધો કે ગુરુને હું શું કહું, એને તો આત્મા આપ્યો છે, એને તો આત્મા આપ્યો છે, એટલે શું પ્રભુ કરણ ચરણ કરે આત્માથી એ તો પ્રભુએ આપ્યો, એને ઉપદેશ આપ્યો કે આત્મા આપ્યો, એમનું કહ્યું કે ઉપદેશ આપ્યો આત્મા, એ ઉપદેશ દ્વારા એને આત્મા જ આપ્યો એમ કીધું. એ સોનાની ખાણ બતાવે, હીરાની ખાણ બતાવે, આ તમે જે જમીન ખરીદી એ જમીનમાં ભલે તમે લાકડાની વખાર કરવાના હતા, લાકડાનો વેપાર જમીન ખરીદી, આપણે ઘણા જંગલનો વેપાર હોય છે, લાકડાનો વેપાર હોય, મોટી જમીન જોઈએ, લાકડા પીડ્યા જેટલા આવે એટલા 1000 સેંકડો ટન લાકડા આવે, નાખો જમીન, એ લાકડા મૂકવાની જમીન નથી, નીચે બધા રતન ભર્યા છે, ખાણ છે રતન, એની એની વાણીમાં એને રત્નો આપ્યા. શું કહ્યું, રત્નો આપ્યા એમ કહેવાય, વગર મૂલ્યે. અહીંયા તો આનંદ ગુણ ના રત્નો આપ્યા, આનંદ ગુણ ની ખાણ બતાવે. એવા છે ગુરુ કે ગુરુ મોક્ષ માર્ગ ને ઉપદેશે છે, ઉપદેશે છે, શાંત મુદ્રા ધારી ગુરુ મુદ્રા વચન બોલ્યા વિના જ મોક્ષ માર્ગ દર્શાવે છે. આ એક બહુ વિશિષ્ટ વાત નથી. અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ આ વાત બહુ જોરદાર નાખી કે જ્યારે ગુરુ ઉપદેશ આપે ત્યારે તો આખો આત્મા અમૃતનું સરોવર જ એને બતાવે છે, પણ ન બોલે તો પણ એમનો મુદ્રા કોઈ એવી છે કે મોક્ષ માર્ગ દર્શાવે છે. જેની નજર હોય એને ખબર પડે એવી વાત છે. જેનો પુરુષાર્થ અંતર્મુખ વળે છે અને જે પુરુષાર્થ અંતર્મુખ વળતા જેના વચનમાં તો એ પ્રગટ થાય એનો કઈ પ્રશ્ન જ નથી, પણ મન અને વાણી એ બે ચેષ્ટા છે. વચન સિવાયના મન વચનને કાયાત્મક છે ને, એમાં વચનમાં તો સ્પષ્ટ વિષય છે, પણ મન અને વાણી પણ એને જ પ્રસિદ્ધ કરે છે, એને જ બતાવે છે. જો મોક્ષ માર્ગી જીવનું કોઈ નિકટ સાનિધ્ય મળે તો નાયક જીવને આ જણાય છે, આ દેખાય છે. કે આ તો ન કહે તો પણ એનો આત્મા પ્રસિદ્ધ થયા વિના, એનો માર્ગ પ્રસિદ્ધ થયા વિના, એનું પરિણમન પ્રસિદ્ધ થયા વિના રહેતો નથી. એવું છે, એટલે એમ કીધું છે. શું જોયે એમ તો વિષય છે, એનો પુરુષાર્થ જોવે છે, એનો અંદરનો આત્મભાવ જોવે છે, એનો આત્માનું પરિણમન એમાં દેખાય છે. મનની અને કાયાની પ્રવૃત્તિ તો અન્ય વિષયક છે, જેમ કે આહાર લેવામાં આવે છે તો એના એના પરિણામ આહારમાં નથી જતા, એ જોવે છે. આહારની પ્રવૃત્તિ કારણે પણ એના પરિણામ પાછા વળીને આત્મામાં જાય છે એમ જોવે છે, એ મોક્ષ માર્ગને જોવે છે. એ વગર બોલે પણ મોક્ષ માર્ગને ઉપદેશે છે. સૂક્ષ્મ દ્રષ્ટિ ગુણે એને અવલોકન હોવું જોઈએ. હાલચાલમાં એ દેખાય, આહારમાં દેખાય, હાલવામાં, ચાલવામાં, બેઠવામાં, બેસવામાં, મૌન રહે, કાંઈ પ્રવૃત્તિ ન કરે તો એમાં દેખાય, કાંઈ ન કરે તો એમાં દેખાય. દેખવાની નજર જોઈએ, એક વાત છે, બહુ મોટી વાત નથી, જબરદસ્ત વાત નથી. અમુક વાતો તો શાસ્ત્રમાં ન મળે એવી નીચેના સાધકોના વાણીમાં એવી વાતો આવી જાય છે. મુનિરાજ એ મોટા પુત્ર છે સર્વજ્ઞના, આ નાના પુત્ર છે, સંસાર તો બેમાં છે. મુનિરાજ છે એ તો મોટા પુત્ર છે, મુનિમાં તો પ્રશ્ન જ નથી. એમની તો માય શાંતિ દેવી પણ છે, એમાં તો મોક્ષ માર્ગ દેખાય દેખાય ને દેખાય, ઉઘાડો દેખાય એમ છે. શું અહીંયા તો અત્યારે છે નહીં એટલે શું પરિસ્થિતિ છે ખ્યાલ આવે એવું નથી. તો એવું તમે દલીલ કરી શકશો કે એવો તર્ક કરી શકશો કે ભાઈ આ બાપને બે દીકરા છે એમાં મોટા દીકરામાં અણસાર આવે છે અને નાના દીકરામાં અણસાર આવે છે, પણ મોટા દીકરાનો અણસાર આવે એમને ઠીક પડે છે, નાના દીકરાનો અણસાર અમને ઠીક પડતો નથી, એવો તર્ક થઈ શકે છે. લઘુનંદન કયા છે કે નહીં? સમીર દ્રષ્ટિને લઘુનંદન કયા છે કે નહીં? શાંત મુદ્રા ધારી ગુરુ મુદ્રા, એ તો કેટલાકને આગ્રહ એવો છે. મુનિ હોય, મુનિ દશામાં હોય, એને ગુરુ, એને ગુરુ મુદ્રા, એને ગુરુ તરીકે એની મર્યાદા એટલી જ રાખી દેવી, પછી એથી આગળ બીજાને ગુરુ કહેવાની, માનવાની, બોલવું નહીં, આમ કે કિંમત જે એ વિષયમાં સ્પષ્ટીકરણ કરી નાખવાનું આત્મસિદ્ધિમાં કે આત્મજ્ઞાન ત્યાં મને પણ તે સાચા ગુરુગુરુ ઓલા ગુરુ ક્યારેક ગયા નહીં જે એમણે અપૂર્વ અવસરમાં જે ગુરુનું ધ્યાન કર્યું છે જે ગુરુની ભાવના કરી છે એ ગુરુ તો ત્યાં નિર્ગ્રહ એટલે અહીંયા સાધન શું હવે મોક્ષોને સાધન શું આત્મજ્ઞાન ત્યાં મને પણ તે સાચા ગુરુ જોઈ બાકી કોઈ ગુરુ કલ્પના બીજા કોઈ છોડી દેજે કલ્પના ગુરુની એમાં રાખીશ ને આત્માર્થી નહીં જોઈ એ તો કોઈ આત્માર્થી પણ નથી ગુરુ તો નથી સમ્યક દ્રષ્ટિ તો નથી પણ આત્માર્થી પણ નથી એવું બસ પહેલા આવી વાત ધર્મદાસ શુલ્લકે પરિભાષા કરી વ્યાખ્યા કરી કે જે શુદ્ધાત્માને પરમાત્માને જે સ્વભાવને સ્વરૂપને વારંવાર બતાવે તે ગુરુ મહુર મહુ શબ્દ સંસ્કૃત શબ્દ વારંવાર બતાવે તે ગુરુ બસ જેની વાણી જોઈ લે એની વાણીમાં વારંવાર શુદ્ધાત્મા બતાવે છે અથવા એક શુદ્ધાત્માને બતાવવાનો જ જેમાં આશય રહેલો છે સર્વ વાતે આ એક જ વાત કહેવી છે બસ ત્યાં એને સમજી લેજે તો કહે છે કે એને બોલ્યા વિના પણ એ મોક્ષ માર્ગ દર્શાવે છે કહ્યા વિના બોલ્યા વિના પણ એ મોક્ષ માર્ગને દર્શાવે છે આત્મજ્ઞાન હોય તે મુનિ છે તે ગુરુ છે એમ કે છે ઠીક એને મુનિ પણ આવ્યું દેશે તો દેશે જીન છે પણ મુનિ તો નીચેનું પદ છે એને તો જીન પદ આપ્યું છે દેશ જીન તો કયા છે એક દેશ જીન તો કયા છે એક દેશ જીન કયા છે દેવ કયા છે એક દેશ દેવ છે એક દેશ મુનિ છે મેં દ્રષ્ટિ છે તે એક દેશ દેવ છે ને એક દેશ તું તો માફ કર્યો તો દેશ છે દેવત્વ તો સામાન્ય છે મુનિપણું તો સામાન્ય છે ત્યાં વિતરાગતા તો સામાન્ય છે દેવ જ્ઞાનની જાતિ છે શું કહ્યું કે મતિ શ્રુત અવધિ મનોપર્યોને કેવળ કહ્યું એ ભેદ જોયું તો પાંચ છે ભેદ કાઢી નાખીએ એ મતિ શ્રુતની ઉપાધિ કાઢી નાખીએ તો બધું જ્ઞાન જ છે ૨૩૩ નો પત્ર વાંચ્યો કે નહીં પરમાત્મા સંબંધી નાની તો પરમાત્મા છે કેટલી વાતો ૨૪મા વર્ષ નો પત્ર છે પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવે જીવને એ લઈ આવવી નિકટ છે જે આત્મભાવના છે એક લય છે સ્વરૂપની જે ભાવના છે એ અંતર જે પરમાત્મ સ્વરૂપ છે એ નિરંજન છે નિર્દેહ સ્વરૂપે છે એનું ચિંતન ના કરીને એ લયમાં આવવું નિકટ છે એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે પરાભક્તિ એટલે આવી લઈ લાગવી જેને પરમાત્મા પ્રગટાનો સાક્ષાત્કાર થયો છે એ દેહધારી પરમાત્મા છે એમ કે અહીંયા તેમની જે ભક્તિ છે તે આ સ્વરૂપની લઈ લાગવાનું કારણ છે તે જ્ઞાની પુરુષના સર્વચરિત્રમાં ઐક્ય ભાવનો લક્ષ્ય થવાથી સર્વચરિત્રમાં મન વચન ગાયાની બધી ચેષ્ટા લઈ તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે. એમની આ પ્રવૃત્તિમાં પરમાત્માનું જેને દર્શન થાય તેને નિજ પરમાત્મામાં પણ એકતા થાય એમ કેવું છે. ઐક્ય ભાવે એકતા, એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, દેશ પરમાત્મા થયો ને, દેશ જીમતે હતા એ દેશ પરમાત્મા થયો, તે કાઢી નહીં, ઉપાધિ કાઢી નહીં. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે કે આને પૂર્ણ કહેવાય ને આને દેશ કહેવાય એમ આંખ ગોઠવે છે, તેની માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. માર્ગ પામવો મોંઘો પડી જશે, એ માર્ગ નહીં પામ. જ્ઞાની તો પરમાત્મા છે, ફરીને લઈ લીધું, જ્ઞાની તો પરમાત્મા છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, ભૂતકાળે પણ કોઈને થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા એવું કે સર્વ પ્રકારે અર્ઘ ન ચડાવવો એ વાત નથી, માત્ર માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા એવું કે એવી દેહધારી દિવ્ય મૂર્તિ, કેવા શબ્દો લખ્યા છે, એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્માની નમસ્કાર આદિ ભક્તિથી માંડીને પરાભક્તિના અંત સુધી એક લઈ આરાધવી છેવટની અંત સુધીની ભક્તિ કરવી, પરા એટલે ઉત્કૃષ્ટ, અંત સુધી એક લઈ આરાધવી, એવો શાસ્ત્ર લક્ષ છે. શાસ્ત્રનો આ મર્મ છે. શાસ્ત્ર વાંચી વાંચીને હું કાઢ્યું, આ શાસ્ત્રનો તો આ લક્ષ છે, કહેવા ધારેલી વાત શાસ્ત્રનો આ છે. પરમાત્મા દેહધારી રૂપે થયો છે, પરમાત્મા દેહધારી રૂપે થયો છે મારા માટે એમ. આમ તો પરમાત્મા ઉપરથી નીચે નથી આવતા, પણ આ મારા માટે દેહધારી રૂપે થયા છે. એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે, સાચી ભક્તિ ઉગે છે, અને તે ભક્તિ ક્રમે કરીને પરાભક્તિ રૂપ હોય છે, એટલે કે એને સ્વરૂપની એક્યતા કરાવે છે, એને પરાભક્તિ કહેવામાં આવે છે. આ વિશે શ્રીમદ ભાગવતમાં ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરીને એ જ લક્ષ પ્રશંસો છે. અહીંયા એનો રેફરન્સ આપ્યો, અમુકમાં તો એવી આવી છે, તો અંદર આ કહેવા માંગે છે, એમ કરીને વાત કરી છે. અધિક શું કહેવું, જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા માટે જૈનમાં પણ, આ તો હવે તમને અન્ય મતની વાત કરી, હવે જૈનની વાત કરું છું, જૈનમાં પણ પંચ પરમેષ્ઠી મંત્રમાં નમો અરિયંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. સિદ્ધ ભગવાન તો ઊંચા પદે બિરાજમાન છે, અરિયંત ભગવાન તો નીચા પદે બિરાજમાન છે. જો તમે અરિયંત પદને કુતર્ક કરે તો, જો તમે અરિયંત પદને નમસ્કારમાં પહેલું સ્થાન આપો નમસ્કાર મંત્રમાં, તો સિદ્ધ ભગવાનનો અનાદરને આવી નહીં થશે, એનું શું આ મંત્રમાં ભૂલ થઈ ગઈ છે. હા, અનાદિ મંત્ર છે એટલે વાસ્તવિક છે, એટલે કુદરતી છે, આમ જ કુદરતનું સ્થાન છે. એમાં નીચું પદ ઊંચું પદ જોવાય તો જવા વાળો ભૂલ ખાઈ જશે, બીજું કઈ નહીં. જ્ઞાન જુદી ચીજ છે, ગણતરી જુદી ચીજ છે, અને જ્ઞાન જુદી ચીજ છે. જ્ઞાન તો અનુભવને આધારે છે, ગણતરી આંકડાને આધારે છે, અને જ્ઞાન અનુભવને આધારે છે. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. અનાદિ મહામંત્ર ની અંદર નમો અરિયંતાણ પહેલા શા માટે, અહીંયા એમ કહ્યું કે જ્ઞાની ની ભક્તિ કરવાનો આમાં સંકેત છે. આ નમસ્કાર મંત્ર જ્ઞાની ની ભક્તિ કરવાનો સંકેત બતાવે છે. તને કઈ સમજાય તો એ વાત, વેદ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને વેદ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. બધી ક્રિયાઓ કરી, બધા શાસ્ત્રો વાંચ્યા, બધી ધારણા કરી, બુદ્ધિપૂર્વક બધું સમજો. આ ચીજ રહી ગઈ, જે ચીજ રહી ગઈ આ ચીજ શાસ્ત્ર ભણવામાં આ ચીજ રહી જાય એવો સંભવ છે. એટલે શાંત મુદ્રા ધારી, ગુરુ મુદ્રા વચન બોલ્યા વિના જ મોક્ષ માર્ગ ને દર્શાવે છે. ખાસ કરીને જે મુખ મુદ્રા છે, જ્ઞાનની જે મુખ મુદ્રા છે, એ મુખ મુદ્રા ઉપર એમની અંતર્મુખ પ્રવૃત્તિની ચેષ્ટાઓ ઉપરી આવે છે. અંતર્મુખ પ્રવૃત્તિ જે છે પરિણામ, એની ચેષ્ટાઓ ઉપસી આવે છે. એમાં કોઈ અનોખી શાંતિ હોય છે, એનું અંતર્મુખનું વલણ અને ઢળણ એમાં કોઈ અંશે પ્રસિદ્ધ થાય છે. જેને એની દ્રષ્ટિ છે એને આખો મોક્ષ માર્ગ સમજાઈ જાય છે. આમ અંતર્મુખ થવું જોઈએ એને સમજાય છે, એટલે ગુરુને ઉપકારી કહેવામાં
આવે.